તારીખ 22/10/1996 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 98.
મારે આજ કરવું છે એટલે જેને આત્મકલ્યાણ કરવાનો દ્રઢ નિર્ધાર છે. 49માં લીધું ને, પેન્સિલના વચના વર્ગ 49માં એમ લીધું કે મારે આજ કરવું છે, એટલે કે મારે આત્મકલ્યાણ જ કરવું છે જીવનમાં. હવે આજ મારા જીવનનું ધ્યેય છે તે જે વર્તમાન પાત્ર છે, એટલે અત્યારે જેને ત્યારે જેને પાત્રતા પ્રગટ થઈ ગઈ છે એમ સમજી લેવું. હું પાત્રતાના વિષયમાં થોડો સ્પષ્ટીકરણ દીધું છે અહીંયા કે પાત્રતા બે પ્રકારે હોય છે. 7મા પાને પેરેગ્રાફથી પાત્રતા બે પ્રકારે હોય છે, ગર્ભિત પાત્રતા અને વર્તમાન પાત્રતા, એટલે પ્રગટ પાત્રતા, વર્તમાનમાં પ્રગટેલી પાત્રતા. એમ પાત્રતા બે પ્રકારે હોય છે. ગર્ભિત પાત્રતા છે એ પ્રગટેલી પાત્રતા નથી, વર્તમાન પાત્રતા છે એ પ્રગટ થયેલી પાત્રતા છે. ગર્ભિત પાત્રતા છે એ ભવિષ્યમાં જન્મ પામશે, એટલે કે પ્રગટ થશે. ગર્ભિત પાત્રતા કોઈ પણ જીવને હોઈ શકે છે. હોઈ શકે પણ એ સ્વભાવના સંસ્કાર નહીં, કોઈ આત્મકલ્યાણ કરવા સંબંધીના સંસ્કાર હોય છે. સ્વભાવના સંસ્કાર ન કહેવાય એને, કે જે સંસ્કારથી જીવ નિસર્ગ સમ્યક દર્શનને પામે છે એમ નહીં, એ સંસ્કાર નહીં. પાત્રતાને યોગ્ય પાત્રતા પ્રગટ થવા યોગ્ય, હા એટલો માર્ગાનુસારી સાવ જુદી જ વસ્તુ છે, એ સાવ જુદો પ્રકાર છે. પાત્રતા બે પ્રકારે હોય છે, ગર્ભિત પાત્રતા અને વર્તમાન એટલે પ્રગટ પાત્રતા. ગર્ભિત પાત્રતા સામાન્ય માણસને સમજમાં આવતી નથી, કેમ કે વર્તમાનમાં તો કાંઈ દેખાય નહીં. પાત્રતા જેવું વર્તમાનમાં તો કાંઈ દેખાય નહીં, એટલે એ તો સમજમાં સામાન્યપણે કોઈને ના આવે. એ તો જ્ઞાનીઓના સાતિશય જ્ઞાનનો વિષય છે. એ જ્ઞાનીને નિર્મળ શ્રુત જ્ઞાનમાં તેવું ભાષ્યમાન પણ થાય છે. એ અતિશય છે, જ્ઞાનનો એક અતિશય છે કે વર્તમાનમાં કોઈ ચિહ્ન દેખાતા નહીં હોવા છતાં પણ કુદરતી જ લાગે કે આ કોઈ ગર્ભિત પાત્રતાવાળો જીવ છે, સારો જીવ છે. આ જીવ સારો છે, એનું સારા પણ એવું દેખાતું ન હોય તો પણ એને એમ લાગ્યા કરે, આ કુદરતી જ્ઞાનમાં આવી જાય. ના, એવું નથી. હા, કોઈને હોય, બધાને નથી. કેમ કે કોઈ જ્ઞાની તો એવા હોય છે જેનો એવો ઉપયોગ જ ન ચાલે, એનો પોતામાં ગમે એટલો ઉપયોગ ચાલે, બારમાં બીજા ઉપર ઉપયોગ જ ન ચાલે. અથવા એવું પણ બનવા યોગ્ય છે, વિષયાંતરથી વાત છે જરાક, પણ સમજવા માટે કે સંસારના માણસો બીજા સંસારના માણસોને ઓળખી શકે, કે આ ભલે ગમે એવી વાત કરે પણ આ બરાબર નથી. ત્યારે જ્ઞાની ઘણી વાર સરળતાથી એને એમ ન પણ ઓળખી શકે સંસારી જીવને. એને તો એમ લાગે કે મારી પાસે આવ્યો છે તો કંઈક યોગ્યતા લઈને આવ્યો હશે, પણ યોગ્યતા હોય જ નહીં. છતાં પણ એવી વાત કરે તો વિશ્વાસ પણ આવી જાય. જ્ઞાની વિશ્વાસમાં પણ આપી દે, કેમ કે એ પોતે સરળ છે એટલે સામાન્ય સરળ જ કલ્પે. પેલો અસરળતા કરતો હોય, વાત કાંઈક કરતો હોય, અંદર એનો આશય ક્યાંક હોય બીજો જ છે. તો એવી રીતે સામાન્ય ન પણ પરખે, કેમકે એ પ્રકાર એમનામાં નથી. એવી રીતે જુએ એટલે આમાં ઘણા ઘણા પ્રકાર જ્ઞાનીના જ્ઞાનના હોય છે, ઘણા ઘણા પ્રકારના. ઉક્ત વચનામૃતમાં એટલે 49મા વચનામૃતમાં આત્મકાર્ય માટે દ્રઢપણે કટિબદ્ધ આત્મામય જીવન થયું છે, જેને આત્મકાર્ય માટે દ્રઢપણે કટિબદ્ધ એટલે મક્કમ દ્રઢપણે આત્મામય જીવન થયું છે એવા એકાંત આત્માર્થીપણાના ભાવને વર્તમાન પાત્ર એવું પ્રગટ પાત્રતા સૂચક વિશેષણ આપેલ છે. તેના ઉપરથી આપ્યું છે એ સ્પષ્ટ કર્યું કે એની જે વર્તમાનમાં આત્મકાર્ય માટેની દ્રઢતા છે એ દ્રઢતા જોઈને એને પ્રગટ પાત્રતા પ્રગટ થઈ છે એમ કહ્યું છે. તે મુમુક્ષુ જીવને લક્ષમાં લેતા અત્યંત ઉપકારી થાય તેવું છે. તે વાત, તે મુદ્દો, તે એટલે તે પોઈન્ટ દ્રઢતા, કે જો આ એક જ મુદ્દા ઉપર વર્તમાન પાત્રતા પ્રગટ થઈ જાય તો મુમુક્ષુને ઉપકારી થાય એવી આ વાત છે. વચનામૃતની આ વાત છે એ મુમુક્ષુને ઉપકારી થાય એવી છે. કેમ કે એટલી જ વાત છે કે મારે આ મારું આત્મકાર્ય કરી લેવું છે ને એની દ્રઢતા આવી છે. એ એક જ મુદ્દા ઉપર એને વર્તમાનમાં પાત્રતા તરત જ પ્રગટ થઈ ગઈ. તો એ વાત એવી છે કે જો મુમુક્ષુ ધ્યાન આપે તો એને ઉપકારી થાય એવી વાત છે. વર્તમાન પાત્રતાવાળો જીવ પોતાની યથાર્થ સમજણને તુરત પ્રયોગમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. વર્તમાન પાત્રતાવાળો જીવ હોય છે એની વર્તમાન પાત્રતાની બીજી વિશિષ્ટતા એ છે કે તે પોતાની સમજણ છે યથાર્થ સમજણ થાય તો તરત એને પ્રયોગમાં મૂકવાનો એ પ્રયત્ન કરે છે, અમલીકરણમાં આવવા માટેનો એનો પ્રયત્ન ચાલુ થાય છે. આ એક વર્તમાન પાત્રતાની વિશેષતા છે. હા, એ વર્તમાન પાત્રતા ઉપર લીધું. હા, તુમતે હી પ્રયોગ ચાલુ હો જાય એવો વર્તમાન પાત્રતા છે. વળી એક આત્મા સિવાય જેને કાંઈ જોઈતું નથી તેવી તીખી આત્મવૃત્તિ પણ પાત્રતાની સૂચક છે. મારે એક આત્મા સિવાય કાંઈ હવે જોઈતું નથી જગતમાં, એવી જે આત્મવૃત્તિ છે, આત્મવૃત્તિ એટલે આત્મા પ્રાપ્ત કરવાની વૃત્તિ, એને આત્મવૃત્તિ કહેવામાં આવે છે. વચ્ચે અમુક શબ્દ છે કે આત્મા આત્મવૃત્તિ એટલે આત્મા પ્રાપ્ત કરવાની વૃત્તિ. તો વચ્ચે એક શબ્દનો સમાવેશ કર્યો. વ્યાકરણમાં એને સમાસ કહે છે. શું કહે છે? સમાસ કહે છે. આત્મવૃત્તિ એટલે આત્મા પ્રાપ્ત કરવાની વૃત્તિ. શું? આત્મભાવના એટલે આત્મકલ્યાણની ભાવના, આત્મ પ્રાપ્તિની ભાવના, એ બધા સમાસવાળા શબ્દો છે. આમ તો છઠ્ઠી વિભક્તિનો સમાસ તો ઘણા આપણે વપરાય છે, બહુ ચાલુ ભાષામાં બહુ વપરાય છે. હા, નોની નૂના છઠ્ઠી વિભક્તિ આવે ને એમાં એનો પ્રયોગ જ ન થઈ, ન શબ્દનો પ્રયોગ ન થાય એવા ઘણા શબ્દો વપરાય છે. એને સમાસ કહે છે, ષષ્ઠી સમાસ કહે છે. તેવી તીખી આત્મવૃત્તિ પણ પાત્રતાની સૂચક છે. આવા પાત્ર જીવને જગતમાંથી તો કાંઈ મેળવવો નથી, એને જગતમાંથી કાંઈ જોઈતું નથી. એને આખું જગત નકામું છે, એના માટે આખું જગત નકામું છે. જગતમાંથી તો કાંઈ મેળવવું નથી, પરંતુ ચૈતન્યની વૃદ્ધિના વિકલ્પ રૂપે પણ તે નિષ્પ્રહ છે. શું? પરંતુ ચૈતન્યની વૃદ્ધિના વિકલ્પ પરત્વે પણ તે નિષ્પ્રહ છે. હા, વિકલ્પ નિષ્પ્રહ છે. વૃદ્ધિ તો એને પ્રગટે એ તો એનો એક હિત છે ને, એમાં તો કંઈ વાંધો નથી, પણ એના વિકલ્પનો મોહ નથી. વિકલ્પ પરત્વે નિષ્પ્રહ છે, કેમ કે વિકલ્પ રાગ છે અને વૃદ્ધિ તો આત્મ સ્વરૂપ જ છે. એટલે એ તો મારે જોઈએ છે, મારે મારા આત્મા સિવાય કાંઈ જોઈતું નથી. એટલે આત્મ સ્વરૂપ જોઈએ છીએ, પણ એનો વિકલ્પ નથી જોઈતો. એમ વિકલ્પની પકડ નથી. શું? એની સામે મુનિઓ તો જોતાય નથી. અને જ્ઞાનીને પણ કોઈ લબ્ધિ કે વૃદ્ધિ પ્રાપ્ત થાય તો એ પણ જોતા નથી, કેમ કે એ પૌદ્ગલિક છે. 64 વૃદ્ધિધારી મુનિઓને આપણે પૂજન લેવાના છે ને? એ બધા ચમત્કારિક વાતો છે, પણ એ પૂદગલના ચમત્કારો છે. વિશેષતા મુનિઓની એ છે કે મુનિઓને પવિત્રતાના કારણે એ વૃદ્ધિઓ પ્રગટ થઈ છે. શું? ક્યાં કારણે પ્રગટ થઈ છે? પવિત્રતાના કારણે. એ એમની વિશેષતા છે. બાકી તો બીજા માણસોને એવી લબ્ધિઓ થાય છે, અન્ય મતમાં પણ એવી લબ્ધિઓ પ્રગટ થાય છે, પણ એને પવિત્રતા નથી હોતી. વિતરાગી મુનિઓની તો એ વિશેષતા છે કે એમને પવિત્રતા છે, અને એ પવિત્રતાને લીધે એવી રીધિ સિદ્ધિ પ્રગટ થઈ હોય છે. એ ફેર છે એમાં. એમાં ગુરુદેવ કહેતા ને, બેનશ્રીને જાતિ સ્મરણ જ્ઞાન હતું, તો કે જાતિ સ્મરણ જ્ઞાન તો બીજા મિથ્યા દ્રષ્ટિઓને હોય છે, પણ એમને આ ધ્યાનમાં પ્રગટ થયું છે. સ્વરૂપ ધ્યાન કરતાં કરતાં આ પ્રગટ થયું છે, એટલે પવિત્રતાના નિમિત્તે પ્રગટ થયેલું છે. એ એમની વિશિષ્ટતા છે. જાતે સ્મરણનો એમ કંઈ બહુ મહિમા નથી, પણ છતાં પવિત્રતાને કારણે પ્રગટ થયું હોય તો એનો મહિમા કરવામાં આવે. એ જાતે સ્મરણનો પણ મહિમા કરવામાં આવે. તો ત્યાં જાતે સ્મરણનો મહિમા નથી, પવિત્રતાનો મહિમા છે. એમ 64 વૃદ્ધિધારી મુનિઓની વૃદ્ધિનો મહિમા કરવામાં આવે ત્યારે વૃદ્ધિનો મહિમા નથી, મુનિ દશાની પવિત્રતાનો મહિમા છે ત્યાં, એમ લેવાનું છે. શું? જેમ કે કોઈ જ્ઞાની બહારમાં પણ વિશેષ વૈરાગી હોય, તો એમાં તો મિથ્યા દ્રષ્ટિએ ઘણા વૈરાગી હોય, મિથ્યા દ્રષ્ટિએ દીક્ષા પણ લઈ લે. શું? તો વૈરાગ્યની જ્યાં પ્રશંસા કરે છે એવું ખાસ નથી, પણ જ્ઞાન દશાની પ્રશંસા કરવા માટે વૈરાગ્યનું બાનું પકડવામાં આવે, વૈરાગ્યના બાને પણ એની પ્રશંસા કરવામાં આવે. એમ જ્ઞાનીના કોઈ બાહ્ય ગુણો હોય તો એની પ્રશંસા કરવા પાછળ હેતુ શું હોય છે? કે બાહ્ય ગુણો તો સજ્જન માણસોને હોય, બીજા માણસોને હોય દુનિયાના, શું લૌકિક ગુણો. પણ જ્ઞાનીના લૌકિક ગુણોની જે પ્રશંસા કરવામાં આવે છે એ જ્ઞાન દશાની પ્રશંસા કરવા માટેનું બહાનું છે, એમ વાત છે. એટલે બે વાત જુદી પડે છે. પરંતુ ચૈતન્યની વૃદ્ધિના વિકલ્પ પરત્વે પણ તે નિષ્પ્રહ છે. કોના પર નિષ્પ્રહ છે? વિકલ્પ, વિકલ્પ પરત્વે નિષ્પ્રહ છે. અને એ પોતાના અસ્તિત્વને જ ચાહે છે, માત્ર પોતાના અસ્તિત્વને ચાહે છે. એવા પાત્ર જીવને આત્મા અવશ્ય પ્રગટ થાય છે. એવા પાત્ર જીવને આત્મા અવશ્ય પ્રગટ થાય છે તેની ખાતરી આ વચનામૃતમાં આપી છે કે એને જરૂર આગળ જઈને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે ને થઈ જશે. કેમ કે એને બીજું કાંઈ જોતું નથી. પછી એને આત્મા શું કરવા પ્રગટ ન થાય એમ કહો. એને બીજું જોતું હોય, એ બીજું જોતું હોય એ ભાવ આડો આવે, આત્મા પ્રગટ થવામાં એ ભાવ આડો આવે. પણ આને તો એ ભાવ નીકળી ગયો, પછી એને પ્રગટ નહીં થવાનું કોઈ કારણ રહેતું નથી. જે કાંઈ બીજા વિભાવો રહે છે એને જોઈતા નથી. એમ નથી કે પૂર્ણ વિતરાગ થઈ ગયો, પાત્ર થયો એટલે. એને હજી વિભાવો છે, પણ એ વિભાવો એને જોતા નથી. એને પોતાનો આત્મા સ્વભાવ જ જોઈએ છે, વિભાવો નથી જોતા. પછી એ વિભાવો નિરાધાર થયા થકા કોના આધારે ટકે એમ છે. એ નિરાધાર થઈ ગયા, જોતા નથી એટલે એ નિરાધાર થઈ ગયા, એટલે ટકી શકશે. મળી આત્માર્થી જીવ સ્વકાર્યમાં ઉદ્યમવંત હોવાથી સમયને વ્યર્થ ગુમાવતો નથી. આ પણ આત્માર્થીનું અથવા પાત્રતાનું એક લક્ષણ છે કે પોતે સ્વકાર્યમાં પુરુષાર્થવંત છે, ઉદ્યમવંત છે એટલે પુરુષાર્થવંત છે. એને પોતાને ભાન છે કે મારે ઘણું કામ કરવાનું બાકી છે અને સમય મારી પાસે થોડો છે, એટલે તે સમયને વ્યર્થ ગુમાવતો નથી. અર્થાત અપ્રયોજનભૂત વિષયમાં સમય જાય તેને પોસાતો નથી. અપ્રયોજનભૂત વિષય હોય કે અપ્રયોજનભૂત પ્રવૃત્તિ હોય, બે પરિણામ પણ અને પ્રવૃત્તિ પણ બે લઈ લીધું, એમાં સમય જાય તેને પોસાતું નથી. મારો આમાં સમય જાય એ મને ન પોસાય. પરંતુ ગમે તેવી કટોકટીમાં પણ અંતર્મંથન, વિચારણા અને સ્વાધ્યાય આદિનો સમય મેળવી લે છે અથવા ખેંચી કાઢે છે. આ બેનશ્રીએ કહ્યું એક વચનામૃતમાં પણ આ ધ્યાન આ વાતનો મુદ્દો આવે છે, ક્યાંક આવે છે કે ગમે તેવી કટોકટીમાં, એટલે સમયની કટોકટીમાં, કોની કટોકટીમાં? સમયની કટોકટીમાં અથવા સંજોગોની કટોકટીમાં પોતાના અંતર્મંથન, અંતરવિચારણા અને પોતાના સ્વાધ્યાય વગેરેનો સમય એ મેળવી લે છે, બીજો કાઢી લે છે, ખેંચી લે છે ગમે ત્યાંથી. અંતર્મંથનમાં પોતાના આત્મકલ્યાણનું મંથન ચાલે. મારું આત્મકલ્યાણ કેમ થાય, હું કેવી રીતે આગળ વધું, જે ભૂમિકામાં આવ્યો છું ત્યાંથી હું કેવી રીતે આગળ વધું એનું મંથન ચાલે. અથવા પોતાના જે પરિણામો થતા હોય એનું એ વિષયમાં પણ મંથન ચાલે. એના કારણકારીમાં, એના અભિપ્રાયમાં, એના ઊંડાણમાં જવાનું મંથન ચાલે. પ પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરનાર કોઈ પણ સાધક સાધક અવસ્થામાં રોકાતો નથી. શું પૂર્ણતાનું લક્ષ્ય થયું હોય એ સાધક અવસ્થા અપૂર્ણ હોવાને લીધે અને પોતાનું જે પૂર્ણતાનું હોવાને લીધે સાધક સાધક અવસ્થામાં એટલે અધૂરી અવસ્થામાં એ રોકાતો નથી, કેમ કે એ લક્ષ્ય પ્રત્યે જાગ્રત છે. મારે હજી ઘણું બાકી છે, મારે હજી ઘણું બાકી છે. આપણે સાધક લઈ લેજો ને, પૂર્ણતાનું લક્ષ્ય ભલે મુમુક્ષુની ભૂમિકામાં થાય તો પછી ચોથો ગુણ સ્થાન આવે તો એ રોકાય રોકાતો શું કરવા નથી. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી શું કરવા રોકાતો નથી. મુનિ દશા પ્રાપ્ત થયા પછી પણ શું કરવા રોકાતો નથી, કે એનું લક્ષ્ય પૂર્ણતાનું પહેલેથી છે. તદ અનુસાર એટલે તે જ પ્રમાણે મુમુક્ષુ જીવ પણ ઉક્ત પ્રકારે શરૂઆત કરવા વાળો હોવાથી કદી પણ ચાલતા પરિણામમાં સંતોષાઈ જતો નથી. ઓલી સાધકની વાત છે. પછી એ સિદ્ધાંત અનુસાર, એ દ્રષ્ટાંત અનુસાર અહીંયા સિદ્ધાંત લેવો છે. સાધક દ્રષ્ટાંતમાં છે અને મુમુક્ષુ સિદ્ધાંતમાં છે. 143મી ગાથામાં અમૃતચંદ્રાચાર્ય કેવળી ભગવાનને દ્રષ્ટાંતમાં લીધા અને શ્રુત જ્ઞાનીને સિદ્ધાંતમાં લીધા, કે જેમ કેવળી છે બંને જાણે છે એમ શ્રુત જ્ઞાની પણ પક્ષાંતિક્રાંત થયા પછી બંને નયોને જાણે છે, કોઈ નયોનો પક્ષ કરતો નથી. ઠીક, કેવળીના દ્રષ્ટાંતે શ્રુત જ્ઞાનીને સમજાવ્યા છે. અહીંયા સાધકના દ્રષ્ટાંતે મુમુક્ષોની દશા સમજાવી છે. એટલે એમ લઈ શકાય, ઉપરવાળાના દ્રષ્ટાંતે પણ નીચેવાળાને સમજાવી શકાય અને નીચેવાળાના દ્રષ્ટાંતે ઉપરવાળાને પણ સમજાવી શકાય. એ સમજાવવાની પદ્ધતિ શૈલી છે. તદ અનુસાર મુમુક્ષુ જીવ પણ ઉક્ત પ્રકારે શરૂઆત કરવા વાળો, ઉક્ત પ્રકારે એટલે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરવા વાળો હોવાથી કદી પણ ચાલતા પરિણામમાં સંતોષાઈ જતો નથી. હવે મને ઘણું જ્ઞાન થઈ ગયું એમ ક્યારેય સંતોષાઈ જતો નથી, કે હવે મને ઘણી શાંતિ પ્રગટ થઈ એમ પણ સંતોષાઈ જતો નથી. પરંતુ પોતાને કરવાનું ઘણું બાકી છે. જુઓ, આ ઘણું બાકી છે એ હંમેશા એને રહે છે. પરંતુ પોતાને કરવાનું ઘણું બાકી છે તેના ભાનમાં રહીને તે આગળ વધે છે. એનું ભાન હોવાથી હંમેશા એ આગળ વધવા માટે ઉદ્યમવંત રહે છે, પ્રયત્નવંત રહે છે. હા, ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી ખ્યાલમાં છે, એના ખ્યાલ બહાર જતો નથી. સંસારમાં પણ માણસ શું કરે છે, જમે એટલા પૈસા થાય રોકાય છે. સાવ ગરીબ હોય, સાધારણ હોય, એમાંથી સ્થિતિ સુધરતી જાય તો આગળ ને આગળ કેમ સુધારતો જાય છે? સ્થિતિ સુધરી ગયા પછી એ જોવે છે કે લોકો પાસે એટલા બધા શ્રીમંત માણસો છે, મારે તો હજી ઘણું બાકી છે, મારે તો હજી દુનિયામાં તો મારા કરતા કેટલા બહુ મોટા શ્રીમંતો પડેલા છે, મારે તો એના પ્રમાણમાં ઘણું ઓછું છે. એટલે એની નજર તો બાકી છે બાકી છે એના ઉપર જ રહે છે. તો એનો પ્રયત્ન ચાલુ રહે છે. એમ પોતાને ઘણું કરવાનું બાકી છે તેના ભાનમાં રહીને આગળ વધે છે. જે કોઈ જીવ મુમુક્ષુની ભૂમિકામાં ઉત્પન્ન થતા કોઈ પણ પ્રકારના શુભ ભાવમાં સંતુષ્ટ થાય છે, અર્થાત તેને ગણતરીમાં રાખે છે, સંતોષ થાય એટલે એમ નહીં કે હા મારે હવે બસ થઈ ગયું એમ નહીં. સંતોષમાં તો કોઈ એમ કે ગમે કોઈ દી એવું નથી થતું કે બસ હવે મને બહુ પ્રાપ્ત થઈ ગયું, તો અમને સંતોષ નથી થયો ને કે નહીં, ગણતરી થાય તો પણ સંતોષ થઈ ગયો. હા, એનો હિસાબ વિના કરે કે આજ તો મેં 2 કલાક સ્વાધ્યાય કર્યો, અથવા તો હું ઘણા વખતથી ઘણા વર્ષોથી 4-4 કલાક સ્વાધ્યાય કરું છું. એ જીવ સંતોષાઈ ગયો છે. શું થયો છે? એ સંતોષાઈ ગયો છે. એ સંતોષ થવાનું લક્ષણ છે. ગણતરી થવી એ સંતોષ થવાનું લક્ષણ છે. કેમ કે ગણતરી એને કરી એનો અર્થ જ એ છે કે પોતા માટે નથી કરતો. પારકાપણું એમાં આવી ગયું. જે મહેમાનને જમાડે ત્યારે માણસ ગણતરી કરે, આ મહેમાન તો અમારે ત્યાં 1 મહિનો રોકાણ હતા, કેટલું અમારે ત્યાં 2 મહિના રોકાણ, અમારે ત્યાં 4 મહિના રોકાણ. ઘરના માણસ માટે કોઈ ગણતરી કરે છે કે અમારો છોકરો 25 વર્ષથી મારા રસોડે જમે છે એમ એની માં કહે કોઈ દિવસ? છોકરો જન્મીને 25 વર્ષનો થાય ત્યારે એની માં એમ કે આને 25 વર્ષથી હું રોટલી ખવડાવું છું, રોટલી ઘડી ઘડીને? હે, કેમ કે એને એમાં પોતાપણું છે, પારકાપણું નથી. પારકાપણું હોય ત્યાં ગણતરી થાય, પોતાપણું હોય ત્યાં ગણતરી ન થાય. એમ પોતાના કાર્યની ગણતરી કરે એ વ્યાજબી અને આત્મા માટે કરતો નથી. નક્કી કોકને દેખાડો કરવા માટે એ ત્યારે ગણાવે છે. એમ ગણતરીમાં રાખે છે કે આટલું વાંચન અથવા શ્રવણ હું નિયમિત કરું છું, અથવા અમુક ક્રિયા તો હું કરું તો છું, અથવા રોજ પૂજા કરું છું, આજે આટલા વર્ષથી નિયમિત મારે પૂજા કરવાની, પૂજા કર્યા વિના હું ન પૂજા થાય તો જમવાનું છોડી દઉં, પણ હું પૂજા મારે પૂજા તો કરવાની ને તે દિવસે ઉપવાસ કરી લેવાનો, બીજે દિવસે પૂજા થાય પછી જમવાનું. કોના માટે? પોતાને માટે હોય તો ગણતરી થાય. તેણે તે કાળે તે કાર્યમાં સર્વસ્વ માન્યું છે, એ ક્રિયામાં ને એ કાર્યમાં એને સર્વસ્વ માની લીધું છે. તેથી તેવા જીવનો વિકાસ થઈ શકતો અટકી ગયો. એ શું થયું? એ ક્રિયામાં એ ભાવમાં શુભ ભાવમાં એ અટકી ગયો. અટકી ગયો એટલે આગળ હાલવાનો નથી, ત્યાં રોકાઈ ગયો. એ અથવા સાચી વિધિ તેને પ્રાપ્ત થતી નથી, એવા જીવને આત્મકાલીન કલ્યાણની સાચી વિધિ પ્રાપ્ત થઈ શકે નહીં. એ વિધિમાં ભૂલેલો છે. ના, એ પણ એ વિધિમાં ભૂલ્યો છે. વર્તમાન પર્યાયમાં સમ્યક દ્રષ્ટિ સાધકને પર્યાય દ્રષ્ટિનો અભાવ હોવાથી પૂર્ણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંતોષ થતો જ નથી. દ્રવ્ય દ્રષ્ટિવાળા સાધક સમ્યક દ્રષ્ટિને લક્ષ તો પૂર્ણતાનો વાયદો છે મુમુક્ષુની ભૂમિકામાં, એટલે જ્યાં સુધી પૂર્ણતા નહીં થાય ત્યાં સુધી એને ક્યાંય સંતોષ થવાનો છે જ નહીં. અથવા દ્રવ્ય દ્રષ્ટિમાં તો એમ છે કે મારું જે સ્વરૂપ છે એ એક સમયની પર્યાયથી એટલું બધું મહાન છે કે એની પાસે પર્યાય ક્યાંય હિસાબમાં જ લાગતી નથી. અત્યારે તો અધૂરી દશા છે, પણ કેવળ જ્ઞાનની દશાનો પણ એમાં હિસાબ લાગતો નથી, કેમ કે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયથી સર્વજ્ઞ શક્તિ અનંત ગુણ છે, અનંત ગુણી છે. કેટલી છે? અનંત ગુણી છે, એવી અનંત શક્તિઓ છે. એવું જે દ્રવ્ય છે તે દ્રવ્ય પાસે એક સમયની અધૂરી પર્યાયની શું ગણતરી કરવી? દ્રવ્ય દ્રષ્ટિવાળાને તો એ સવાલ જ ઊભો થતો નથી. દ્રવ્ય દ્રષ્ટિવાળાને એ સવાલ ઊભો થતો નથી. ફક્ત પર્યાય દ્રષ્ટિમાં મિથ્યા દ્રષ્ટિને કોઈને કોઈ પ્રકારે સંતોષાવાનું બને છે, પરંતુ યથાર્થ પાત્રવાળો મુમુક્ષુ ભલે હજી દ્રવ્ય દ્રષ્ટિ નથી પ્રગટ થઈ તો પણ ક્યાંય પણ સંતોષાઈ જતો નથી. એમ સાધક નથી સંતોષાતો દ્રવ્ય દ્રષ્ટિવાળો, એમ યથાર્થ પાત્રતાવાળો હોય મુમુક્ષુ એ સંતોષાય નહીં. સંતોષાય તો એ યથાર્થતામાં આવ્યો નથી. આમ છે, શરૂઆતથી તે આવા પ્રકારની ભૂલથી બચી જાય અને સતની ઊંડી જિજ્ઞાસા તેને હોવાથી તેનો પ્રયત્ન યથાર્થ પ્રકારે ચાલે છે. જો શરૂઆતથી તે આવા પ્રકારની ભૂલથી બચી જાય છે, પૂર્ણતાના લક્ષણ પૂર્ણતાનું લક્ષ થયું હોવાને લીધે જે શરૂઆત થઈ એ શરૂઆતથી તે પર્યાયમાં સંતોષાવાની ભૂલથી બચી જાય છે. જો પૂર્ણતાનું લક્ષ ન થયું હોય તો કાંઈ પણ કરે એની ગણતરી કર્યા વગર ન રહે. દાન આપે તો દાનની ગણતરી કરે, પૂજા કરે તો પૂજાની ગણતરી કરે, ત્યાગ કરે તો ત્યાગની ગણતરી કરે, શાસ્ત્ર વાંચે તો શાસ્ત્રની ગણતરી કરે. આટલા શાસ્ત્ર વાંચ્યા, જુઓ આ કબાટ ભર્યો છે ને બધા વાંચી નાખ્યા છે. આ કબાટમાં જેટલા શાસ્ત્ર પડ્યા છે એ બધા વાંચી નાખ્યા છે, અને અમુક તો આટલી વાર વાંચ્યા, અમુક તો આમ કર્યું, અમુક તો આમ કર્યું, એને ગણતરી થયા વિના એ ભૂલથી બચી જાય છે. યથાર્થ પાત્રતાવાળો છે, અને યથાર્થ પાત્રતાવાળાને હવે આગળ સતની ઊંડી જિજ્ઞાસા હોવાથી તેનો પ્રયત્ન એટલે સત પ્રાપ્તિનો પ્રયત્ન યથાર્થ પ્રકારે ચાલે છે. સત એટલે પોતાનો આત્મા, હૈયાતી ધરાવતો પોતાનો આત્મા, એને સત કહે છે. હૈયાતી ધરાવતો એટલે સત કીધું, અસ્તિત્વ સૂચક છે ને. ઊંડી જિજ્ઞાસા હોવાથી પોતાના આત્મપ્રાપ્તિની ઊંડી ભાવનાઓ તેને હોવાથી તેનો પ્રયત્ન યથાર્થ પ્રકારે ચાલે છે, અને છેવટે તેની પરિણતિ સરળ થઈ આત્મસન્મુખ થઈ આત્મામાં પરિણમે તે સ્થિતિ યોગ્ય મુમુક્ષુ જીવને પ્રાપ્ત થાય છે. શું કહે છે? અને સરવાળે છેવટે તેની પરિણતિ સરળ થાય છે. સરળ થાય ત્યારે આત્મસન્મુખ થાય, આત્મસન્મુખ થઈ તે પરિણતિ સરળ, અને આત્મા પરમાત્મા મોજૂદ હોવા છતાં પણ પરિણતિ બીજે ગઈ તે અસરળ. સરળતાના પ્રકરણમાં આપણે આ વાત લીધી છે, પારમાર્થિક સરળતામાં. પારમાર્થિક સરળતા એ છે કે ઉપયોગ સરળ થઈને સ્વરૂપમાં લાગે, આડો અવળો ન જાય. આડો અવળો જાય તે અસરળ, અને સીધો સ્વરૂપમાં લાગે તે સરળ. એમ એટલે છેવટે તે મુમુક્ષુ જીવની પરિણતિ સરળ થઈને એટલે આત્માને સન્મુખ થઈને આત્મામાં પરિણમે તે સ્થિતિ યોગ્ય મુમુક્ષુ જીવને પ્રાપ્ત થઈ જાય છે. એટલે સ્વરૂપ સન્મુક્તા પ્રાપ્ત થાય છે અને ત્યાંથી સમ્યકતા નો પ્રારંભ થયો. આમ તો ખરેખર સમ્યકતા અનુભવ પછી ગણાય છે, અનુભવથી ગણાય છે આમ મોટી રીતે. સૂક્ષ્મ રીતે જુઓ તો સન્મુખ થયો, જ્ઞાન અને વીર્યનો પર્યાય સન્મુખ થયો ત્યારથી સમ્યકતાનો અંશ સ્વરૂપ થઈ ગયો. અપૂર્વ ઊંડી જિજ્ઞાસાના કાળમાં સતનું શ્રવણ ઊંડા સંસ્કારનું કારણ બને છે. જો આ ભૂમિકામાં લાભ થાય છે કોઈ વાર તો બહુ મોટો લાભ થઈ જાય છે, સંસ્કાર પડી જાય છે. શું? અપૂર્વ ઊંડી જિજ્ઞાસાના કાળમાં રુચિ વધી જાય છે. ત્યારે અપૂર્વ રુચિ, અપૂર્વ ભાવના, અપૂર્વ જિજ્ઞાસામાં આવીને કોઈ સત શ્રવણ કરે છે ત્યારે તે શ્રવણ એને ઊંડા સંસ્કારનું કારણ બની જાય, સ્વભાવના સંસ્કાર પડી જાય. કોઈ વાર આવી પણ પરિસ્થિતિ ભલે એને ખબર ન હોય, પોતાને ખબર ન પડે કે મને સંસ્કાર પડી ગયા છે, પણ પડી જાય છે, આવી ભૂમિકામાં પડી જાય છે. અપૂર્વ ઊંડી જિજ્ઞાસા હોય ત્યારે તેથી છેવટે બીજી ગતિમાં જાય અથવા બીજા ભવમાં જાય, કોઈ પણ બીજી ગતિમાં જાય, મનુષ્યપણું ન હોય પામે અથવા બીજા ભવે મનુષ્યપણું પામે એવું પણ બને. સત પ્રગટવાનું તે સંસ્કાર કારણ બને એ નિસર્ગ થઈ ગયા. પછી જે સતના સંસ્કાર પીડ્યા એટલે સ્વભાવના સંસ્કાર પીડ્યા, એ જીવને બીજા ભાવમાં જ્ઞાની ગુરુ ન મળે અથવા પ્રત્યક્ષ સજીવન મૂર્તિનો યોગ ન બાજે તો પણ એને સત્શ્રવણ એક વખત જે અપૂર્વ રુચિથી સંસ્કાર પડે એટલી રુચિથી થયું તો એને ભૂતકાળનું નિમિત્ત વર્તમાનમાં એને બીજા ભાવમાં પણ પ્રાપ્ત થઈ જાય એવી રીતે ઊંઘી નીકળે છે. આ બહુ મોટો લાભ છે, આ બહુ મોટો લાભ છે. મુમુક્ષુની ભૂમિકામાં આવો લાભ કોઈ વાર થઈ જાય છે. એટલા માટે સત્શ્રવણનો નિયમ મુમુક્ષુને હોય છે, મુમુક્ષુની ભૂમિકામાં સત્શ્રવણ ચાલુ રાખે છે કે મારે સત્શ્રવણ કરવું અને રુચિપૂર્વક કરવું, કરવું એટલું જ નહીં પણ રુચિપૂર્વક કરવું. એ રુચિમાં ઊંડી રુચિ હોય અને ક્યારેક સત્શ્રવણ થાય તો એને સ્વભાવના સંસ્કાર પડી જાય છે અને તે આગળ જતા સત પ્રગટવાનું તે કારણ બને છે. પછી જ્ઞાની પુરુષ ન હોય તો પણ અંદરથી ઊંઘી નીકળે છે, સંસ્કાર છે એ પ્રગટ કરે છે. રુચિ વિશેષ હોય છે, રુચિ વિશેષ હોય છે. એમાં શું બને છે કે જે જ્ઞાની પુરુષ છે એને તો સ્વરૂપનો મહિમા ઘણો છે, અનંત મહિમાવંત એવું જે પોતાનું આત્મ સ્વરૂપ પરમાત્મા તત્વ છે ને, એ તો એટલે એનો મહિમા પણ પરમ મહિમા છે. એ મહિમા એમને એમના વાણીમાં, એમની વાણીમાં એ મહિમા પ્રગટ થતો હોય છે, એ પ્રકારે વાણી ચાલતી હોય છે અને આને બરાબર એ રૂચે, એ વાણીના ભાવો રૂચે, તો એ વાણીના ભાવો રૂચ્યા એટલે એને સ્વભાવ રૂચ્યો. ત્યાં શું રૂચ્યું? સ્વભાવ રૂચ્યો તો ત્યાં સ્વભાવના સંસ્કારની મોર છાપ પડી જાય, પેછાપ ભૂસાતી ભૂસાતી તો નથી પણ આત્મા પ્રગટ કરવાનું એ કારણ બની જાય. એવું મોટું કામ થઈ જાય. એક ભાવમાં અનંત ભાવનો હાટો મળી જાય. કેટલો નફો? કે એક ભાવમાં અનંત ભાવનો હાટો મળી જાય. આયા માણસ પોતાના 25-50 વર્ષની અનુકૂળતા માટે સંયોગ પાછળ દોડે છે. આ એક ભાવમાં અનંત ભાવનો હાટો કરે છે. કમાણી કોની વધી? હે, ગુરુદેવ હસમુખભાઈના વખાણ કરતા ને ગુરુદેવ, એમાં શું વાત હતી? આ જીવ જીતતી કમાણી છોડીને, ખરેખર 5 લાખની જીતતી આવક છોડીને એવી આવ્યા, એમાં પ્રશંસા કરવાનું શું કારણ હતું? કે એ આવક કરતાં અહીંયા જે કમાણી થશે એનું મૂલ્ય ઘણું છે. પ્રત્યક્ષ સત્સમાગમની અંદર જે કાંઈ એને લાભ લેવાની વૃત્તિ આવી એણે મૂલ્યાંકન કર્યું. એ જીવે શું કર્યું છે? મૂલ્યાંકન કર્યું. લોકો ભલે સંપત્તિ પાછળ દોડે છે, આપણે એ દોડમાંથી પાછા વળીને આત્મકલ્યાણ થાય ત્યાં જઈને આપણે નિવાસ કરવો, સત્સંગ કરવો છે, સત્સમાગમ કરવો છે. એટલે પ્રશંસા, એ મુદ્દા ઉપર પ્રશંસા છે. એ મુદ્દો પ્રશંસનીય છે, એ વાત પ્રશંસનીય છે. છેલ્લી છેલ્લું છે ને, 3 લીટી, એમાં એ વાત બરાબર વિચારવા જેવી છે. અપૂર્વ ઊંડી જિજ્ઞાસાના કાળમાં સતનું શ્રવણ ઊંડા સંસ્કારનું કારણ બને છે. ઉપર છેલ્લા સંસ્કારથી ભૂંઈ ભૂંસાઈ જાય એવા સંસ્કારને વિશેષણ લગાડ્યું છે. ઊંડા સંસ્કારનું કારણ બને છે, એટલે સંસ્કાર પડવાનું કારણ બને છે. તેથી છેવટે બીજી ગતિમાં અથવા બીજા ભાવમાં અથવા કોઈ ત્રીજા ભાવમાં, એક બે ભાવથી વધારે પછી એને રેખતા વગર રહેતો નથી, એને સત પ્રગટવાનું તે કારણ બની જાય છે. સત એટલે આત્મા. આત્મા પ્રગટપણે સાક્ષાત્કારપણે અનુભવમાં આવે. એક જરાક હિંટ મળી જાય ક્યાંકથી, સીધી એની ગાડી ટ્રેક બદલી નાખે, પરિણામની ગાડી ટ્રેક બદલી નાખે, આખું જીવનમાં ફેરફાર થઈ જાય, પલટાઈ જાય. હા, કોઈ પણ ગતિમાં, એક્સપિરિયન્સમાં જાય, નરકમાં જાય, દેવગતિમાં જાય, ચારે ગતિમાંથી ગમે ત્યાં જાય ને, એ સંસ્કાર પડી ગયા. એ સંસ્કારનું બીજ છે એ એમને પડ્યું રહેતું નથી, એમાંથી અંકુર ફાટે ફાટે ને ફાટે. એવું જોરદાર બીજ છે કે એમને એમ ન પડ્યું રહીએ. એનો આત્મા અંદરથી હળવળાટ કરે. બીજ અંદર પીડ્યું છે ને એટલે આત્મા અંદરથી હળવળાટ કરે, ટાઢો થઈને બેસી રહી શકે. કુદરતી પરિસ્થિતિ છે આ, કુદરતી વ્યવસ્થા અને કુદરતી પરિસ્થિતિ છે. અથવા આત્માના સ્વરૂપનું વિજ્ઞાન છે, આત્માના સ્વરૂપનું વિજ્ઞાન છે. એમ થાય થાય ને થાય એમ કેમ. હે, હા, સંજીવની મળી ગઈ. સંજીવન મૂર્તિ પાસેથી સંજીવની મળી ગઈ. અજર અમર થઈ જશે. શું થશે? અજર અમર થઈ જશે એમ.